તારીખ 14/4/1987, પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 84 અને 85 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 66.
હું તો ઉદાસીન જ્ઞાતા છું, એવી નિવૃત્ત દશામાં શાંતિ છે એમ કહીને નાતા દ્રષ્ટા સ્વભાવને સંભાળવો અથવા અંતરથી સ્વરૂપમાં રહેવું એને અહીંયા નિવૃત્ત દશા કહી છે. એ શાંતિ પ્રાપ્ત કરવાની વિધિ છે. એને શાંતિ સિવાય ક્યાંય ચેન નથી અને એ શાંતિ એને નાતા દ્રષ્ટા અને પરથી ઉદાસીન એવા પરિણામથી ઉદાસીનપણું પરને લાગુ પડે છે, જ્ઞાતાપણું સ્વને લાગુ પડે છે. એવા પરિણામથી શાંતિ મળે એવું છે અને બીજા કોઈ પણ પ્રકારે જીવને શાંતિ થાય કે રહે એ વસ્તુ સ્થિતિ નથી. એક જ વાક્યમાં વસ્તુઓને વસ્તુની પ્રાપ્તિની વિધિ બે આવે છે. હું તો ઉદાસીન જ્ઞાતા છું એમાં કેવો છુંય આવે છે અને આવો છું એમ જ્યાં સંભાળે એમ સાવધાન થાય પોતાના સ્વરૂપને વિશે, તો અંતર્મુખ થવાની વિધિ પણ એમાં આવે છે. બંને સંબંધિત છે. સ્વરૂપની સામે જોયા વિના આવું સ્વરૂપ છે, આત્માનું આવું સ્વરૂપ છે એમ અહીંયા વાત નથી, એટલે હુંથી શરૂઆત કરે છે. હું જ્ઞાતા છું, પ્રગટપણે મારા જ્ઞાન ભાવને અનુભવનારો છું અને નિજરસથી જ એવો અનુભવ કરતો હોવાને લીધે પર પ્રત્યે મને રસ નથી એટલે ઉદાસીન છું. નિજ રસથી મારા જ્ઞાન ભાવનો અનુભવ કરતો હોવાને લીધે માત્ર જ્ઞાતા રહું છું અને તેથી કરીને મને કોઈ અન્ય જ્ઞેય પ્રત્યે રસ નથી, અપેક્ષા નથી, સહજ ઉદાસીન પણ નથી. એવું જે આટલા પણ વિકલ્પ વિનાનું આવું પરિણમન, વિકલ્પ વાળું આવું પરિણમન નહીં પણ વિકલ્પ વિનાનું આ પ્રકારનું પરિણમન એને નિવૃત્ત દશા કહી છે, ઉપાધિ વગરની દશા કહી છે. પર પદાર્થના કાર્યોની ઉપાધિ છે એ પ્રવૃત્તિ છે. અહીંયા અધ્યાત્મના પ્રકરણમાં પ્રવૃત્તિ કોને કહેવી કે જે પરિણામ પરની ઉપાધિ ધારણ કરે તે પર સાથે પ્રવૃત્ત છે અને પરથી ઉદાસ થાય તે પરથી નિવૃત્ત છે અને સ્વરૂપમાં પ્રવૃત્ત છે. સ્વરૂપમાં પ્રવૃત્તિની અપેક્ષા એ પ્રવૃત્ત છે અને પરથી નિવૃત્ત છે. એ ઉપાધિથી નિવૃત્ત હોવાને લીધે એ દશાની અંદર આત્મિક શાંતિ છે, આત્માની શાંતિ છે કે જે મનની શાંતિની સાથે સરખામણી પણ કરી શકાતી નથી એવી શાંતિ છે. સામાન્ય રીતે તો મનવાળા પ્રાણીને, મનુષ્યને મનની શાંતિ થાય તો એને ઘણો સારું લાગે છે, એટલી અશાંતિમાં પરિણમી રહ્યો છે ઉપાધિ કરીને. કે મનની શાંતિ મળે તો એને એમ થાય કે ચાલો શાંતિ તો છે, કઈ ઉપાધિ તો નથી. આ તો કહે છે કે એ શાંતિ દુઃખ છે. આત્માની શાંતિ સાથે એની મેળવણી પણ થાય એવું, એને મેળવણી કરે તો એ દુઃખમાં એને ખતમવું પડે છે. આત્માની શાંતિ પાસે મનની શાંતિને દુઃખના ખાતે રાખવી પડે છે. એ શાંતિના ખાતામાં આવતી એવી નિવૃત્ત દશામાં શાંતિ છે. પોતે પોતાને જાણે, પોતે પોતાનો અનુભવ કરે. જાણે એટલે પોતે પોતાનો અનુભવ કરે અને પરનો અકર્તા થાય. પર પદાર્થનો જ્ઞાતા ભાવે જાણનાર રહે, અકર્તા થઈને માત્ર માત્ર જ્ઞાયક રહે. પર પદાર્થો મારાથી ભિન્ન હોવાને લીધે કોઈ પર પદાર્થનું કાર્ય હું કરી શકતો નથી. વિકલ્પ ઉઠે છે તો પણ તે વિકલ્પ દ્વારા પર પદાર્થનું કાર્ય કરવાનું કોઈ વસ્તુસ્થિતિ નથી. એવું પર પદાર્થના જ્ઞાન કાળે, પર પદાર્થ જ્ઞાનમાં જણાવા કાળે અને એ પદાર્થના કાર્ય વિશેના વિકલ્પ કાળે પણ કરી શકતો નથી એ જ્ઞાન એમને રહેવું જોઈએ. આ કાર્ય કરી આત્મા, હું આત્મા છું ને આ કાર્ય કરી શકતો નથી. જ્ઞાન તો જાણે આત્મા એટલે જ્ઞાન, ને જ્ઞાન એટલે આત્મા. આત્મા તો જાણે, જેમ આંખ જાણે છે તો આંખ જાણે એટલે આંખથી કઈ કાર્ય થઈ શકે. આંખનું કાર્ય કોઈ જાણવા સિવાય, કોઈ ઈચ્છા પ્રમાણે આંખથી કોઈ કાર્ય કરી શકાતું નથી. જે વસ્તુ જણાય કે આને આમ ફેરવી નાખો, આ પથ્થર રસ્તામાં પડ્યો છે ને નડે છે ને ફેરવી નાખો, આંખ ફેરવી શકે કે ન ફેરવી શકે. એમ આત્મા જ્ઞાન નેત્ર છે, એ જાણી શકે કોઈ ભૂગળ પદાર્થના એક રજકણના કાર્યને કરી શકે એ વસ્તુની સ્થિતિ નથી. એવું જે પર પદાર્થનું અકર્તાપણાનું જ્ઞાન, એ પર પદાર્થ સંબંધીની ઉપાધિની નિવૃત્તિનું મૂળ કારણ છે. બહારમાં ધંધો દુકાન છોડ્યો માટે નિવૃત્ત થયા એ અહીંયા વ્યાખ્યા નથી. કે પેલા વેપારનું કાર્ય કરતા હતા હવે નથી કરતા એને અહીંયા નિવૃત્તિ ન કહી. પણ કોઈ પર પદાર્થના શરીરનું કાર્ય, શરીરને ઠીક રાખવું, શરીરને સાતામાં રાખવું, તંદુરસ્ત રાખવું, આત્મા કરી શકે છે, હું કરી શકું છું એ વાત નથી. વસ્તુના સ્વરૂપ જ્ઞાન દ્વારા ઉપાધિથી નિવૃત્ત થાય. નિરુપાધિક સ્વરૂપ આત્મા છે અને પરનો અકર્તા સ્વરૂપ પણ આત્મા છે. બે પડખેથી પર પદાર્થના કાર્યને અકર્તાપણાને કાર્ય નહીં કરી શકવા સંબંધીની જે જ્ઞાનની પ્રવૃત્તિ છે કે આ હું કરી શકતો નથી એમ જ્ઞાન જાણે, અને હું માત્ર જ્ઞાતા છું એમ જ્ઞાન જાણે, ત્યારે એને અકર્તાપણું થાય છે. બંને સાથે છે, એક જ પરિણામમાં બંને સાથે છે. જ્ઞાતાપણું અને પરથી અકર્તાપણું. જ્ઞાતાપણુંમાં પોતે પોતાને જાણે અને પરથી અકર્તા થાય તો મોક્ષ માર્ગની ધારા પ્રગટે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ધારાવાહી પરિણતિ પ્રગટ થાય અને ત્યાંથી સાધક દશાની શરૂઆત થાય. સાધક દશા કહો આરાધકની દશા કહો, મોક્ષ માર્ગીની દશા કહો, કે ધર્મી જીવની દશા કહો, એ ત્યાંથી શરૂ થાય છે. એ પહેલા કોઈ પરપદાર્થના અને શરીરના કાર્યો હું કરી શકું છું એવી અનાદિની વિપરીત માન્યતા રાખીને કોઈ પણ ક્રિયા કરતા અથવા 28 મૂળ ગુણ પાળતા મુનિ દશાના પણ મોક્ષ માર્ગની ધારા પ્રગટતી નથી. શરીરથી સંયમ મેં પાળ્યો અથવા તપશ્ચર્યા આદિની પ્રતિજ્ઞા કરતા મન વચન કાયાના યોગની ક્રિયા મેં કરી એમાં મોક્ષ માર્ગની ધારા પ્રગટતી નથી, એમાં શાંતિ થતી પણ નથી, એમાં આત્મશાંતિ ઉત્પન્ન થતી નથી. કેમ કે પરનું કાર્ય કરવાની ઉપાધિ ધારણ કરી છે તો પણ પરનું કાર્ય આત્મા કરી શકતો નથી. ઉપાધિ કરે એટલે કરી શકે છે, એ પણ વસ્તુ સ્થિતિ પણ નથી. એવું બધું માન્યું એવું માન્યું કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, શરીરને હું ચલાવું છું, શરીરને હું અટકાવું છું, હું બેસાડું છું અને આ બધા કાર્ય હું કરી શકું છું, હું બોલી શકું છું. બોલવાનો ક્રિયા ચાલે છે, પરમાણુની ક્રિયા છે. આત્મા એનો જ્ઞાતા રહી શકે છે, કરી શકે છે, એ વસ્તુ સ્થિતિ. જ્ઞાનમાં જ્ઞેયરૂપ પ્રતિબિંબ આવે પણ એ અવાજના પરમાણુને આત્મા ઉત્પન્ન કરી શકે કે ભાષા વર્ગણામાં અવાજ ઉત્પન્ન કરી શકે એ આત્માના અધિકારની વાત નથી. સર્વક્ષેત્રકાળ ભાવથી આત્મા તદ્દન ભિન્ન રહે છે અને વિકલ્પ નિમિત્ત થાય છે. ભાષા વર્ગણા જે ઉત્પન્ન થવાની હોય તે થાય છે, વિકલ્પ પણ એનો કરતા નથી. કારણ કે વિકલ્પ જીવનો વિકારી ભાવ છે, એની મર્યાદા જીવમાં પરિણમવાની છે. જીવના વિકારી કે અવિકારી ભાવની મર્યાદા જીવમાં પરિણમવાની છે અને અજીવમાં પરિણમવાની એની મર્યાદા નથી. જન્મ મરણ કરવાના તોફાન છે, પરિભ્રમણ કરવાનું, એ બધા મૂળ છે. એક મિથ્યાતના ભાવમાં અનંતા જન્મ મરણ કરાવવાની શક્તિ છે. એક ક્ષણના મિથ્યાત્મ ભાવમાં અનંત જન્મ મરણ કરાવવાની શક્તિ છે અને એક સમ્યક દર્શનના એક ક્ષણના ભાવમાં અનંત જન્મ મરણ તોડવાની શક્તિ છે. આ બે પરિણામ પ્રતિપક્ષભૂત છે સામે સામે. હવે એની કિંમત કેટલી એમ સમજીને એનો વિવેક કરવા યોગ્ય છે. શ્રદ્ધા શક્તિ કામ કરે છે, શક્તિ એક જ કામ કરે છે. જેમાં ઇલેક્ટ્રિસિટી છે તો પ્લગ ભીંતમાં પ્લગ લગાડેલો હોય છે, હીટર સાથે એનો પ્લગ લગાડો એટલે પાણી ગરમ થાય ને રેફ્રિજરેટર સાથે એનો પ્લગ લગાડો એટલે ઠંડુ થાય. વીજળી ગરમ એ નથી ને વીજળી ઠંડી એ નથી. કહેવાય એમ કે વીજળી ગરમ છે પણ જો વીજળી ગરમ હોય તો રેફ્રિજરેટરમાં પાણી ઠંડુ કેવી રીતે કરે? એ તો શક્તિરૂપ છે, એને તો પાવર કહેવામાં આવે છે. પાવર એટલે શક્તિ છે. પછી એનો ઉપયોગ જે રીતે કરવામાં આવે એ રીતે એનું પરિણામ જોવામાં આવે છે. શ્રદ્ધા શક્તિ છે આત્માની. એક એક શક્તિમાં અનંત અનંત સામર્થ છે. શ્રદ્ધા શક્તિ, જ્ઞાન શક્તિ, આનંદ શક્તિ, અસ્તિત્વ શક્તિ, પ્રભુત્વ શક્તિ, સ્વચ્છત્વ શક્તિ, પ્રકાશ શક્તિ, અનંત શક્તિઓ છે. એ શક્તિઓમાં એક એક શક્તિઓનું અનંત સામર્થ્ય છે. સંખ્યાએ અનંત શક્તિ અને એક એક શક્તિમાં બેહદ સામર્થ્ય. જેમ અગ્નિનું બાળવાનું સામર્થ્ય બેહદ આખા જગતને બાળી નાખે, એમ જીવની જાણવાની શક્તિ, આનંદની શક્તિ બેહદ શક્તિ છે. એનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ જીવના પોતાના વિવેક ઉપર આધારિત છે. જૈન દર્શનનો પાયો ત્યાંથી શરૂ થાય છે. આખા જગતમાં જૈન દર્શન છોડીને તમામ સંપ્રદાયમાં અને જગતના તમામ વ્યવહારમાં પર પદાર્થોના કાર્યોનું કરતા પણ સિવાય બીજું કાંઈ નથી. એ પર પદાર્થના કાર્યોના કરતાના ધરી ઉપર આખો સંસાર ચાલે છે. પોતાને નુકસાન કર્યું તો ફલાણાએ કર્યું, મેં ફલાણાને લાભ કર્યો અને ફલાણાએ મને નુકસાન કર્યું, આનું કારણ આ ને આનું કારણ આ, એકનું કારણ બીજાની સાથે જોડવા સિવાય બીજું જ્ઞાન નથી, બીજી થિયરી નથી જગતમાં. ભૌતિક વિજ્ઞાનમાં પણ એ જ થિયરી છે, થિયરી ઓફ રિલેટિવિટી. તો જૈન દર્શનનો પાયો જ જુદો છે વિજ્ઞાનનો, કે પહેલાં તું થિયરી ઓફ નોન રિલેટિવિટી સમજી જા, પહેલાં નિરપેક્ષ વસ્તુ સ્વભાવને નક્કી કર, પછી તને બે પદાર્થ વચ્ચેના નિમિત્ત નૈમિત્તિક સંબંધનું સાચું જ્ઞાન થશે. પણ બે પદાર્થની ભિન્નતા સમજ્યા પહેલાં બે પદાર્થની અભિન્નતા રાખીને તું પદાર્થનું વિજ્ઞાન સમજવા જઈશ તો એ તને તારા તારા તારું સ્વરૂપે નહીં સમજાય અને રચકણ સંબંધીના કાર્યોની વ્યવસ્થા પણ સમજાશે નહીં. જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નહીં હોય ત્યાં સુધી તને સમાધાન નહીં થાય, અને સમાધાન નહીં થાય ત્યાં સુધી શાંતિ નહીં થાય. આ સીધી વાત. ખોટી વાત. ક્રોધ આવવાનો દુર્ગુણ પોતામાં હોય તો ક્રોધ આવે, નહીતર ક્રોધ આવે. ગાંધીજીએ આફ્રિકામાં અહિંસક ચળવળ ચલાવી, તો તમારે મારવું હોય તો મારો, અમે સામે હાથ નહીં ઉપાડીએ, નક્કી કરી દીધું. આ તો હજી આત્મજ્ઞાન નથી, ત્યાં કઈ એક માનસિક જ્ઞાનથી નક્કી કર્યું, માનસિક દ્રઢતાથી કે આપણે આ નહીં કરવાનું, જેમ થવું એમ થાય, ભલે મારી નાખે, આપણે માર ખાઈ લેવાનો, આપણે સામે નહીં મારવાનું. જો લડાઈ કરવા જાય તો કઈ મારીને તો જીતે એવું હતું નહીં, અને નહીં માર ખાવાની તૈયારી રાખી તો જીતી ગયા, એ ભારે પડી ગયા, કારણે નહીં પહોંચાય. લોક લાગણી એનાથી ઉશ્કેરાશે. નિર્દોષને કોઈ મારે તો હાલતો માણસ, રસ્તે ચાલતો માણસ ઉપરાણું લીએ, પણ સામે સામા હોય તો કોણ કોણ ઉપરાણું લીએ? આ સીધી વાત છે. લોક માનસની જે માનસિક સાયકોલોજી છે એના ઉપર આખો સિદ્ધાંત છે. આ તો વસ્તુનું સ્વરૂપ જ છે કે તું કરી શકતો નથી. તું ચેતન પદાર્થ, આ અચેતન પદાર્થ બંને પરિણમનશીલ એટલે કાર્યશીલ, બંને સમયે સમયે પરિણમી જ રહ્યા છે પોતાની શક્તિથી, પરિણમન સ્વભાવને લીધે. હવે કોઈ પણ પદાર્થ કાર્ય કર્યા વિનાનો એક સમય પણ નવરો નથી, તો બીજા પદાર્થનું કાર્ય તું કરો તો એણે એ વખતે શું કર્યું? ગુરુદેવ શ્રી આ પ્રશ્ન કરતા પ્રવચનમાં કે તું એમ કહેશ કે મેં આને પરિણામ આવ્યું, તો એની જે પરિણામની શક્તિથી એ કાર્ય કરતો તો એ વખતે એણે કોનું કામ કર્યું? કામ કરતો તો કોઈ પદાર્થ બંધ થતો નથી. કાગળ પીળો 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 થઈ જાય, કાપડ પીળું પીળું વાપર્યા વગર નકોર કોરું કાપડ હોય તો પણ એમાં રંગ પલટાઈ જાય. સમયે સમયે આ જૂનું થયું એમ ખબર પડે, પછી નવું મિલ માંથી કાપડ આવે તરત ખબર પડે આ નવું ને આ જૂનું. જૂનું ક્યાંથી થયું, કોણે કર્યું જૂનું, એ સ્વયં પરમાણુ પરિણમે છે. પરિણમ એનો સ્વભાવ છે ને એ સ્વયં પરિણમે છે. સ્વયં પરિણમાવતાને પરિણમાવી શકવાનો પ્રશ્ન નથી, અને સ્વયં ન પરિણમી શકે એને પરિણમાવવાનો પણ પ્રશ્ન નથી. જે પોતાની શક્તિથી પરિણમે છે એને ક્યાં પરિણમાવવાનો પ્રશ્ન છે, અને જે પરિણમી શકતું જ ન હોય એને ક્યાં પરિણમાવી શકાય છે. અશક્યને શક્ય કરી શકાતું નથી. પણ જીવ વસ્તુ સ્વરૂપના અજ્ઞાનને લીધે ઉપાધિ વહોરીને બીજા પદાર્થોના કાર્યો હું કરું છું એવી માન્યતાથી સંસારમાં પરિભ્રમણ કરે છે. નુકસાન એ કરે છે કે પોતે પોતાને પરિભ્રમણ કરે છે, પોતે પોતાનું પરિભ્રમણ વધારે છે. આ સિવાય બીજું કાંઈ એને એથી કરીને ઉપાધિ કરવા જાય તો લાભ કે શાંતિ થાય એ પરિસ્થિતિ નથી. અનાદિકાળથી દુઃખનો ને અશાંતિનો માર ખાધો છે. કેમ કોઈ એમ કે આ ભીંતમાં દરવાજો ભલે ન હોય, ભીંતમાંથી હોંરા નીકળવું છે. જય જઈને માથા પછાડે તો ટીમડા થાય, બીજું કાંઈ થાય એમ પૂતગળમાંથી શાંતિ લેવા માટે માથા પછાડ્યા છે. જળ રજકણો પંચેન્દ્રિયના વિષયો એમાં સુખ ને શાંતિ કે આનંદ કાંઈ નહીં હોવા છતાં એમાંથી સુખ લેવા માટે માથા પછાડ્યા છે ને દુઃખી થયો છે. એ સિવાય બીજું કાંઈ મળ્યું. નહીં તો કહે છે કે જો અકર્તા થાય તો મોક્ષ માર્ગની ધારા પ્રગટે, જ્ઞાતા દ્રષ્ટા રે ને પરનો ને રાગનો અકર્તા થાય તો મોક્ષ માર્ગની ધારા પ્રગટે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ધારા પ્રગટે, અને પોતાના સ્વરૂપના સાધન દશા સાધક દશા આરાધક દશાની શરૂઆત થાય. જગતમાં તો કોઈ પણ તપશ્ચર્યા આદિ કરવામાં આવે કે કોઈ ત્યાગની ક્રિયા કરવામાં આવે કે આ છોડી દીધું તો એમ લોકો કહે છે કે આ આરાધના કરી, એ આરાધનાનું સ્વરૂપ નથી. જળનું કાર્ય થાય અથવા એ જળનું કાર્ય થવાના જીવને શુભ પરિણામ થાય તો એ આરાધનાનું સ્વરૂપ નથી. એમ કે માણસ માંદો પડે ને ન ખાય તો એ તો શરીરના લક્ષ્ય ઉપવાસ કરે છે કે લાંઘણ કરે છે, પણ અમે તો ધર્મ બુદ્ધિએ ઉપવાસ કરીએ છીએ તો ધર્મ થાય કે નહીં એ શુભ ભાવ છે. અને મેં ખાવાની ક્રિયા રજકણોની ક્રિયા મેં થવા ન દીધી એ અલ્પ શુભ ભાવ સાથેનો મિથ્યાત્મનો ભાવ છે. અનાદિનો પરના કરતાપણાનો અગ્રહિત મિથ્યાત્મ ભાવ છે એ અહીંયા ચાલુ રાખે છે. બુદ્ધિપૂર્વક ગ્રહિત મિથ્યાત્મ કરે છે, બુદ્ધિપૂર્વક કરી શકતો નથી ને કયા કરવાનું માન્યું, ખોટું માન્યું, ખોટું નામ મિથ્યા, કરી શકતો નથી છતાં કરવાનું માન્યું. હું આહારના પરમાણુની ક્રિયા કરી શકતો નથી, અનઆહારક સ્વભાવી હું આત્મા છું. આત્મા તો અનઆહારક સ્વભાવી છે, આહારક સ્વભાવી આહાર કરવાનો સ્વભાવ નથી. તો પછી નહીં લેવાનો વિકલ્પ છે, માત્ર એ ક્રિયાનો હું કરતા હતા નથી એમ સ્પષ્ટ એને જ્ઞાન રહેવું જોઈએ. અને આવો શુભ વિકલ્પ આવે છે એ પણ ખરેખર ધર્મનું સ્વરૂપ નથી. અશુભથી બચવા, અશુભ પરિણામથી બચવા શુભનો વિકલ્પ આવે, સાધકને પણ આવે, મુમુક્ષુને પણ આવે, પણ એની કિંમત જેટલી છે એટલી રાખવાની વાત છે. એ ધર્મ નહીં હોવા છતાં ધર્મનું એને નામ આપવું અને એ રીતે એની કિંમત ગણવી એ પણ ગ્રહિત મિથ્યાત્મક. કર્તા કર્મ અધિકાર બે અધિકાર મોટા લીધા છે. સમયસાર નો મુખ્ય વિષય છે આ, એટલે એક તૃત્યાંશ જેટલો સમયસાર નો વિભાગ આ એક વિષય ઉપર છે. એ તો બે અધિકાર છે, પણ બધા અધિકારમાં આચાર્ય દેવોએ એ જ, બંને ટીકાકાર અને સૂત્રકાર બંને આચાર્ય દેવોએ આ દ્રષ્ટિકોણ અપનાવીને નવે તત્વની સ્વરૂપનું વિવરણ કર્યું છે. પછી જીવ હોય તો જીવ અકર્તા છે, અજીવ હોય તો અજીવનો જીવ અકર્તા છે, પુણ્ય પાપ હોય તો એનો અકર્તા છે, એમ બધા તત્વો સંવર નિરા મોક્ષ બધામાં અકર્તા પણ કીધું. એટલે તો 320મી ગાથામાં એ વાત આવી કે બંધનો તો કરતા છે, પણ સંવર નિર્જરા ને મોક્ષ નો તો કરતા ખરો કે નહીં છે એનો જાણનાર છે, કરતા નથી. 320મી ગાથા નેત્ર ના દ્રષ્ટાંતે લીધું છે ને, કે જેમ નેત્ર જાણે તેમ આ માત્ર પોતે જાણે છે. 320 ગાથા ઉપર તો પ્રવચનો થયેલા છે. જેમ નેત્ર તેમ જ જ્ઞાન નથી, કારક નથી, વેદક. અરે બે વાત લીધી છે, કરતાય નથી અને ભોગતાય નથી. વેદક એટલે વેદનારો, ભોગતા પણ નથી અને કરતા પણ નથી. જાણે જ કર્મોદય, માત્ર એ કર્મોદયને જાણે છે. જેવી રીતે કર્મોદયને જાણે છે તેવી જ રીતે કર્મની નિર્જરાને જાણે છે. જેવી રીતે કર્મના બંધને જાણે છે તેવી જ રીતે કર્મના મોક્ષને જાણે છે. બે સામે સામે લીધું, ઉદયની સામે નિર્જરા, બંધની સામે મોક્ષ. એટલે જેટલી કોઈ પરપદાર્થની ક્રિયા છે એ જાણે છે, એનો એ કરતા ભોગતા નથી. જાણદીય બંધમોખમ કમ ઉદયમ નિજરમ છે એવા, ઉદય ને નિજરા, બંધ ને મોક્ષ જાણદી માત્ર જાણે. દ્રષ્ટિની જેમ દિઠ્ઠી સંયમ પીણાણમ, દ્રષ્ટિની જેવું જ્ઞાન છે, નેત્રના જેવું જ્ઞાન છે. અકારયમ તહ અવિદયમ છે એવા, કરતા પણ નથી ને ભોગતા પણ નથી. દેશના ચાર દેવની આ ટીકા ઉપર ગુરુદેવના પ્રવચનો થયા. કરતા ભોગતા કોઈનો ગુણ છે, પોતાના સ્વરૂપનું પરિણમન કરવું અને સ્વરૂપના આનંદાદી ભાવોને ભોગવવા, એવું કરતા ભોગતા પણ આનો ગુણ છે. પણ પરપદાર્થના કાર્યો કરવા અને પર વિષયોને ભોગવવા એ આત્માના ગુણમાં નથી. જો એ આત્માનો ગુણ હોય તો પર પદાર્થને ભોગવવાના પરિણામને દોષ ન કહેવાય, તો એને પાપ ભાવ કહેવાય નહીં. ખાવું, ખાવાના પરિણામ શુભ છે કે અશુભ છે? મારે ખાવું છે, સારી રસોઈ, સારી મીઠાઈ કે ભાવતું ભોજન મને મારે ખાવું છે, પરિણામ શુભ છે કે અશુભ છે? અશુભ પરિણામ છે, એ અશુભ પરિણામ છે, કંઈ શુભ પરિણામ નથી. એક મુનિમાં, મુનિદન દશામાં એને એ પ્રકાર અશુભમાં નથી ગણાતો. ક્રિયા એની છે, વિકલ્પ પણ છે આહાર લેવાનો, પણ મુનિને એ અશુભ પરિણામમાં નથી જતું, કેમ કે ત્રણ કષાયનો નાશ થયો છે. પુણ્ય ને પાપ તો કષાયની મંદતા અને તીવ્રતાનો આંક છે. કષાયની તીવ્રતા તે પાપ છે અને કષાયની મંદતા તે પુણ્ય છે. મુનિ દશામાં એટલી બધી કષાયની મંદતા છે કે એક વખત વધુમાં વધુ 24 કલાકે મધ્યાહન સમયે, પાછું ગમે ત્યારે ભૂખ લાગે, સવારના પોરમાં નહીં ને સાંજે નહીં, એક વખત ઊભા ઊભા ઉણોદરી ઓછો આહાર લેવો, અને તે પણ શરીરના સંયમના નિર્વાહ છે. શરીરની પુષ્ટિ અર્થે નહીં પણ સંયમના નિર્વાહના અભિપ્રાયથી આહારનો વિકલ્પ છે. શરીરની પુષ્ટિ અર્થે આહારનો વિકલ્પ નથી. તો એ સંયમનો અભિપ્રાય મૂળમાં હોવાથી એમના આહારના વિકલ્પને શુદ્ધ ભાવ કહેવાય છે. અને એ સિવાય નીચેની દશામાં સાધક હોય, મિથ્યા દ્રષ્ટિ હોય કે સાધક હોય, આહારનો વિકલ્પ છે એ અશુભમાં જાય છે, એને શુભ ભાવ લાગુ પડતો નથી, એ અશુભ ભાવમાં જાય છે. જો આહારની પણ પ્રવૃત્તિ કરવી નથી તો બીજા કોઈ પણ કાર્યની પ્રવૃત્તિ કરવાનો પ્રશ્ન રહેતો નથી. આજ તો કે આજે આહાર પાણીની પ્રવૃત્તિ જો બંધ છે તો વિશેષ વિશેષપણે આત્માને સ્વરૂપ પ્રવૃત્તિ કરવાનો વધારે અવકાશ લઈને જ્ઞાન ધ્યાનની અંદર સમય વ્યતીત કરવાનો સાથે વિકલ્પ હોય છે. તો એ અશુભથી બચવા શુભ વિકલ્પ આવે છે. પણ મેં ખાધું નથી ને મેં ઉપવાસ કર્યો, એ જાતનું ઘૂંટણ કે રટણ કે વિકલ્પ એમાં રહેવો જોઈએ નહીં. પછી એક વાત પૂરી થઈ ગઈ કે આજ નહીં એટલે નહીં. પછી તો જ્ઞાન ધ્યાનમાં એવો લાગે કે મેં ખાધું છે કે મેં ખાધું નથી એ વાત ભૂલી જાય. એક વાર પોતાના જ્ઞાનની પ્રવૃત્તિમાં એટલો રસ પડે કે ભૂલી જાય કે મેં ખાધું છે કે મેં ખાધું નથી, તો એ વાત કાંઈક યોગ્ય છે. છતાં શુભ ભાવ એ શુભ ભાવ છે, અને મોક્ષ માર્ગના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના સાધક દશાના પરિણામ એ સાધક દશાના પરિણામ છે. એને લઈને આ થયું એમ પણ નથી કે પહેલા શુભ ભાવ કર્યો માટે અહીંયા આ ભાવ થયો, એમ પણ કારણ કાર્ય પણ લાગુ પડતું નથી. પણ આવે છતાં એની કિંમત નથી એમ રાખીને એવા અભિપ્રાયથી એ પરિણામ થાય તો ત્યાં રોકાવાનું કારણ બને, અને નહીં તો જેમ સંપ્રદાયમાં રોકાવાનું થઈ ગયું હતું એમ જ થાય. પાછું તો ઉપવાસના પરિણામ જેમ શુભ ભાવ છે એમ આ સ્વાધ્યાયના પરિણામ પણ શુભ ભાવ છે. શુભ ભાવની કિંમત મોક્ષ માર્ગને વિશે નથી, અને મોક્ષ માર્ગના એ કારણ કાર્યરૂપ કોઈ પરિણામ નથી એ વાત જ્ઞાનમાં સમજણમાં રાખીને ત્યાં અટકવું નહીં, થાય તો પણ ત્યાં અટકવું નહીં એટલી સમજણ તો એને બરાબર હોવી. મોક્ષ માર્ગી ની વાત છે કે કોને? અજ્ઞાનીને કોઈ વ્રતાદિના શુભ વિકલ્પ થાય તો પુણ્ય પ્રકૃતિનો બંધ થાય. ના, એવું કઈ નિયમ નથી, સ્વતંત્રપણે પણ આવી શકે, પૂર્વના કારણે આવે છે એવું કઈ નથી. હા, ના પણ સ્વતંત્ર આવી શકે. કર્મનો ઉદય હોય એમાં જોડાય તો એમાં જોડાવા માટે સ્વતંત્ર છે. હા, જોડાયેલો છે, પણ એમાં કેટલીક સ્વતંત્રતા શું છે કે મંદ પ્રકૃતિનો ઉદય હોય એને તીવ્ર ભાવ કરે સ્વતંત્રપણે. ત્યાંથી આપણે લઈએ કે મંદ પ્રકૃતિનો ઉદય હોય અને તીવ્ર ભાવ કરે લોભની પ્રકૃતિ ઉદયમાં મંદ આવે ને તીવ્ર લોભ કરે, ક્રોધની પ્રકૃતિ મંદ ઉદય આવે તીવ્ર લોભ કરે, અને તીવ્ર નો ઉદય આવે તો મંદ પણ થાય, એમ એ રીતે પરિણામમાં પોતે સ્વતંત્ર છે. આત્માને અનુસરતો નથી એટલે કર્મના ઉદયને અનુસરે છે એમ સામાન્ય કહેવાય, પણ એ સ્વતંત્રપણે અનુસરે છે એ વાત રાખીને છે. એટલે આ જે શુભ ભાવ છે તે ઉપાસાદીનો વિકલ્પ છે, એ કશાયની મંદતા કરે તો એ સ્વતંત્રપણે કરે છે, કશાયની મંદતા પણ સ્વતંત્રપણે કરે, તીવ્રતા પણ સ્વતંત્રપણે કરે. સામાન્ય રીતે કર્મના ઉદયને જીવ અનુસરે છે, આ એક સામાન્ય વાત છે, પણ એની અંદર તીવ્ર મંદતા આદિની સ્વતંત્રતા એ રાખીને વાત છે, અથવા પોતાના વિકારી અવિકારી ભાવે સ્વતંત્રપણે પરિણમે છે. જો એને અનુસરવું જ પડે એવું કાંઈ નથી, અને અજ્ઞાની હોય એટલે અજ્ઞાની જ રહે કાયમ માટે એમ પણ વાત નથી, ગમે ત્યારે પલટો મારી શકે છે, ઉદય ઉદય મારી અને પોતે ખસી જાય છે તો કરી શકે છે. વર્તમાન પોતાની જેવી તૈયારી એ સ્વતંત્ર વાત છે, એમાં એને કોઈ પ્રકારનું પૂર્વકર્મનું બંધન નથી. એટલે કર્મના ઉદયના પરમાણુ આત્માને પરિણમાવે છે એમ નથી, એટલે એને એને ઉદય પ્રમાણે પરિણમવું જ પડે એમ પણ નથી, પરિણમવા માટે પોતે સ્વતંત્ર છે, વર્તમાન યોગ્યતા અનુસાર પરિણમે, ઉપાદાન પોતાનું છે, જે જે સમયની યોગ્યતા છે એ પ્રમાણે એ પરિણમે. સ્વરૂપની જાગૃતિ નથી એટલે પરિણામ છે એનો કંટ્રોલિંગ વાલ ગયો છે. આ મશીનરીમાં કંટ્રોલિંગ વાલ આવે ને, મશીનને કંટ્રોલ કરે, આ પરિણામ ઉપર જે સમ્ય જ્ઞાનની જાગૃતિ હોવી જોઈએ એ લગામ છે પરિણામ ઉપર નહીં. જ્ઞાનીને કશાય તીવ્ર થાય કે મંદ થાય, પણ એના જ્ઞાનમાં જાગૃતિ હોવાથી સીધો તીવ્ર કશાયમાં પણ રસ નથી પડતો. મોટી વાત શું છે કે તીવ્ર કશાયમાં પણ કશાય રસ નથી પડતો, ને અજ્ઞાનીને મંદ કશાય થાય તો કશાયનો રસ તીવ્ર પડે છે. આ અનુભાગની સ્થિતિમાં સમ્ય જ્ઞાનની હયાતીને લીધે, પ્રગટપણાને લીધે બહુ મોટો ફેર પડે છે. એટલે તો આર્ધ ધ્યાન અને રૌદ્ર ધ્યાન પંચમ ગુણ સ્થાન સુધી લીધું છે તો પણ એના ફળ સ્વરૂપે તિરિંજ કે નરક ગતિ ચોથા પાંચમા ગુણ સ્થાન વાળાને પડતી નથી, ગતિનો બંધ એને પડતો નથી. એનું કારણ અનુભાગ નથી, એના પરિણામમાં અનુભાગ નથી. એ પ્રકાર તો નાસ્તિથી વાત થઈ, અસ્તિથી એના પરિણામમાં નિર્વિકાર આત્મ સ્વરૂપનો રસ અનુભાગ બહુ ઘણો છે, અત્યંત છે, એ કારણ છે. આ નથી તો છે શું કે અવિકારી પરિણામનો અત્યંત રસ છે. મોક્ષ માર્ગની ધારા પ્રગટેલી છે અને મુખ્ય વૃત્તિ મુખ્ય પરિણતિ એમાં છે, એટલે એને પેલા રસનો અભાવ છે, પુદ્ગલ રસનો અભાવ છે અને આત્મરસનો સદભાવ છે, એટલે એને એ પ્રકારનો બંધ ઉત્પન્ન થઈ શકતો. ગુરુદેવ કહેતા હતા કે દ્રવ્યલિંગી નિવૃત્ત થયો જ નથી, અને ચક્રવર્તીની શ્રદ્ધાની અપેક્ષા એ લ્યો તો એ તદ્દન નિવૃત્ત છે. તદ્દન નિવૃત્ત છે, ઉદાસીન છે. બહુ મોટી વાત એ છે. જેમ સરકારી ઓફિસરને કોઈ સારો બંગલો આપે, આ કલેક્ટર કલેક્ટરને આપે છે, બહુ સરસ મકાન, પછી એમાં જઈને ખર્ચો કરે પોતાના ખીચામાંથી. ઘરનું મકાન 10 લાખનું લીએ ને તો 1,50,000 બીજા ખર્ચે, આમ આમ કરો ને આમ કરો ને ચોકડી અહીંયા કરો ને ફલાણું આમ કરો ને બારી અહીંયા કરો. પણ એને એમ કીધું કે ભાઈ આ ગમે ત્યારે અડધી રાતે બદલી કરશું, તમારી આ મકાન તમને રહેવા આપ્યું પણ અડધી રાતે અહીંથી બદલી કરશું, કાંઈ ખર્ચ કરે એની અંદર, જરાય ખર્ચો ન કરે. કેમ? એને ખબર છે કે અહીંયા અનિત્ય રહેવાનું, રહેવાનું અનિત્ય છે. એમ અહીંયા આપણે રહેવાનું અનિત્ય છે પણ થાણું થાપીને બેસે છે કે જાણે કાયમ રહેવાનો છું, કાયમ રહેવાનો છું, આ ઘર છોડવાનો નથી. ગમે એટલી ઈચ્છા હોય પણ કંઈ છોડ્યા વગર ચાલે એવું છે? એ તો ઉપરથી બદલીનો હુકમ આવ્યો કે સામાન બાંધવાય રોકાવવું પડતું નથી. બોલા તો સામાન બાંધીને બિચારા બદલી કરે છે, ભાઈ રહ્યો તમારે બદલી કરવી છે ને હું મારા સામાન તો બાંધેલું અહીંથી. આ તો કે તારી બદલી અહીંથી એવી રીતે કરવાની છે કે સામાન અહીંયા અહીંયા રાખવો પડશે, એવી રીતે બદલી થશે. હવે જો એ બદલીનું ભાન હોય ને તો ધમાલ ઓછી કરે, અને નહીતર અહીંયા જાણે કાયમ રહેવાનું છું એમ સમજીને ધમાલ કરે કરે બધી. એ ચક્રવર્તી છે પણ એને એ ખ્યાલ છે કે આ 6 ખંડના પથારામાં મારું શૂન્યપણું છે, પોતાની શૂન્યતા એને દેખાય છે. 4 દિવસની ચાંદની છે, ઘડીકમાં પૂરું થઈ જશે, કાળના પ્રવાહમાં કાંઈ નથી આ, અને આમાં કાંઈ વળગવા જેવું નથી. એના નિરસ પરિણામ છે. ઠીક છે, આ પૂર્વના પુંચ બધા હુકઠા ગોઠવણા છે, બાકી એક રચકણને આ આત્મા કરી શકતો નથી. મારાથી આ બધું શૂન્ય છે, એને શૂન્યપણું ભાસે છે. પોતાની નિત્યતાપૂર્વક સંયોગની અનિત્યતાનું જ્ઞાન રહે છે જ્ઞાની, ચાહે ચક્રવર્તી હોય છે, ચાહે દરિદ્રી બારમાં દેખાય, મજૂર હોય, માથે વજન ઉપાડીને મજૂરી કરે, અને સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એને શાંતિ છે. અંદરમાં એને શાંતિ છે. ધ્રુવ કાંટા ઉપર એની નજર છે. હું શાશ્વત છું, નિત્ય છું, જ્ઞાનાનંદથી ભરેલો છું. મારો આનંદ ને શાંતિ મારામાંથી આવે છે, બહારના પદાર્થો સાથે શાંતિને સંબંધ નથી. બહારના પદાર્થો સાથે માત્ર મારા પરિણામ જોડાય તો અશાંતિનો સંબંધ ઊભો થાય છે, શાંતિનો તો સંબંધ બહારની સાથે છે જ
નહીં.
એ જ ખરા ઉદાસીનને જ્ઞાતા છે. વસ્તુનું સ્વરૂપ જ્ઞાન ન હોય એ ઉદાસીન કે જ્ઞાતા થઈ શકે કે રહી શકે જ નહીં. અપેક્ષા વૃત્તિ પર પદાર્થના કાર્યોને કરી શકવાની અપેક્ષા વૃત્તિ ઊભી હોય અને ઉદાસીન કેવી રીતે થાય? ઉપેક્ષા વૃત્તિથી ઉદાસીનતા થવાય. ઉપેક્ષા વૃત્તિ ક્યારે થાય? કે ન કરી શકતો હોય તો ઉપેક્ષા વૃત્તિ થાય, કરી શકતો હોય તો ઉપેક્ષા વૃત્તિ થઈ શકે નહીં. પોતે જો બીજા કાર્ય બીજાના કાર્યનો કરતા થાય, પરનો અહીંયા અકર્તા લીધો છે ને, પરનો કરતા થાય તો પર પદાર્થ તારા પરિણામના તારા કાર્યના કરતા થશે, પછી શું કરશો? તારે તારું કાર્ય કરવાનો અધિકાર કે તારું કાર્ય કરવાનો બીજાને અધિકાર? દુકાનમાં ને ઘરમાં તો કોઈને પગ મૂકવા દે નહીં. આ મારી દુકાન છે, આવીને બેસો, ચા પાણી પીવો, પણ બીજી કોઈ વાત કરવી નહીં. એટલે કે વેપારનું પૂછી લેવું નહીં કે ક્યાંથી માલ મગાવો છો, શું ભાવનો મગાવો છો, કેટલો નફો લ્યો, એ તમારે પૂછવું નહીં. અને ઘરમાં તો કે મારો અધિકાર. હવે અહીંયા જો તું પરનો કરતા થઈશ ને કોઈના ઘરમાં તારો અધિકાર જમાવીશ તો કોક તારા ઘરમાં અધિકાર જમાવશે. પોષણ છે, તું પરનો કરતા થઈશ તો પર તારા કાર્યનો કરતા થશે, પર તારા કાર્યનો કરતા થશે. તો એ વાત તને સંમત છે, જો તને સંમત ન હોય તો પરનો હું કરતા એ વાત પણ તારે રાખવી નકામી છે. પરમાં તો હું મારું હું આંગ રાખું ને તારામાં હૈયારો કામ કરું એમ હાલે ભાગીદારી. આ એવું અન્યાય કરે એ બધા અનંત દોષની પરંપરા ઉત્પન્ન થવાના કારણો છે. એવું જે વસ્તુના સ્વરૂપનું અજ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે, એ અનંત દોષની પરંપરા ઉત્પન્ન થવાનું કારણ છે. ગુરુદેવ શ્રી ત્યાં સુધી કહેતા કે અત્યારે શરીરને સંયમ આદિના પર પદાર્થના કાર્યોનો કરતા થઈને મુનિ દશા યોગ્ય સંયમ પાળે તો પણ પર પદાર્થનું કાર્યની માન્યતા વાળો આવતીકાલે કતલખાનું ખૂર છે. અનંત નરક નિગોદના જવાના પરિણામનું મૂળ આ પરનું કરતા પણ આજે સંયમ પાળે છે કરતા પણ કાલે એ જ જીવ પાછો એમ કહે છે કે પરનું કાર્ય કરી શકાય છે ને એમાંથી શાંતિ સુખ મળે છે માટે ખોલો કતલખાનું. આ દેખાય કરતા બુદ્ધિ આ મેં છોડ્યું, આ મેં છોડ્યું, મારું હતું ને મેં છોડ્યું, માલિકી હતી મારી મેં છોડી દીધી, હું માલિક હતો જ કીધી. આ સવાલ છે એ જે પરનું કરતા પણ છે એ તને ક્યાં લઈ જશે એનો મેળ છે. આજે જે કતલખાનાનો માલિક છે એને શું માન્યું છે કે આ કારખાનું ચાલતા જે કાંઈ આવક થાય એનાથી મને સુખ છે, એનો હું ભોગવનારો છું, આ કાર્યનો કરનારો છું ને એનો હું ભોગવનારો છું. આ માન્યતાથી તો એ ચાલે છે. એ માન્યતામાં ને તારી માન્યતામાં શું ફેર છે? મેળવી લે. અનંત પરિભ્રમણમાં પંચ પરાવર્તન અનંત વાર થયા છે. દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભાવ પરાવર્તન ને ભાવ પરાવર્તન. બધા ક્ષેત્રે જે ઉપજ્યો છે બધા ભાવો કર્યા છે. પુંજ પાપના જે મિથ્યા દ્રષ્ટિ કરે એ સમ્યક દ્રષ્ટિને જે પુંજ બંધાય એવા પુંજ નથી બંધાવે. જેમ કે સૌધર્મ ઇન્દ્ર થાય તો એ સમ્યક દ્રષ્ટિ થાય, એ કોઈ મિથ્યા દ્રષ્ટિ ન થાય એટલે એ પુણ્ય એને ભોગવ્યા નથી. સર્વાર સિદ્ધિના ક્ષેત્રમાં અહમ ઇન્દ્ર થઈને ઉપજે તો એ સમ્યક દ્રષ્ટિ ઉપજે, મિથ્યા દ્રષ્ટિ ન થાય. એટલો અપવાદ રાખીને મિથ્યા દ્રષ્ટિના જે પુણ્ય પાપના પરિણામ છે એ સર્વ પ્રકારના અનંતવાર જીવે કર્યા છે. અનંતવાર એના ભોગ્ય સ્થાનોમાં જઈને એ બધા પુણ્ય પાપના ફળ ભોગવ્યા છે, અનંતવાર થઈ ચૂક્યું છે. હવે એ ચક્કરમાંથી છૂટવા માટેની આ બધી વાત છે એ ગુરુદેવે પ્રસિદ્ધ કરી. નહીંતર આ વાત જૈન ગ્રંથોમાં હોવા છતાં, જૈન શાસ્ત્રોમાં હોવા છતાં લુપ્ત ખોવાઈ ગઈ હતી, ઢંકાઈ ગઈ હતી. હતી ખરી, કોઈ નવો માર્ગ નથી કાઢ્યો, પણ એ વાત પ્રસિદ્ધ કરી જાહેરપણે અને અનેક જીવોને અનુસરવાનું નિમિત્ત. પહેલા તો લોકો નહોતા સમજતા પરમાણુમાં અનંત શક્તિ કેમ માનવી, પણ હવે આ એટમ બોમ્બ થી માનતા થઈ ગયા છે કે અનંત શક્તિ છે. એટલો મોટો વિસ્ફોટ થાય છે, ગોળો આવડો હોય છે પણ વિસ્ફોટ એટલો થાય છે, સેંકડો માઇલમાં તારા જે થઈ જાય. એ તો હવે સમજાવવું પડે એવું નથી કે એક પરમાણુમાં અનંત શક્તિ છે. જેનામાં અનંત શક્તિ છે એનામાં તારી શક્તિની શું જરૂર છે? તારી શક્તિની કોઈ એને જરૂર પરિણમ જ કરે છે. એને પરિણમ તો અટકાવી શકાય એવું નથી, અને એના પરિણમનમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અવકાશ પણ નથી. કાંઈ અવકાશ જ નથી ને, કોઈ ખાલી જગ્યા નથી. ન તો પર્યાયમાં ગેપ પડે છે કે ઈ પરિણામ તો પરિણામ તો કોક પર્યાય બીજો કરી દે, એક પર્યાય બીજો કરી દે, બાકી ની પોતે કરે એવો પણ અવકાશ નથી, એની શક્તિમાં પણ અવકાશ નથી. કોઈ પણ રીતે જળ ચેતન ભિન્ન ભિન્ન જ રહે છે અનાદિથી, અને એ ભિન્નતાના જ્ઞાનમાં જ એને ઉદાસીનતા ને શાંતિ આવી શકે એવું છે. બાકી કોઈ રીતે ઉપાધિ મટે એવું નથી. આ અધ્યાત્મનો પાયો છે, કરતાપણું અકર્તાપણું સમજવું એ અધ્યાત્મનો પાયો છે. ચોરાશી થયું, પંચાશી, શુદ્ધ દ્રવ પર દ્રષ્ટિ દેતા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટે. શુદ્ધ દ્રવ એટલે પોતાનો આત્મા, દ્રષ્ટિ દેવું એટલે પોતાના શ્રદ્ધાથી અસ્તિત્વનું ગ્રહણ થવું, પોતાની સ્વરૂપ શ્રદ્ધાથી સ્વરૂપ અસ્તિત્વનું સ્થપાવવું છે. તો અસ્તિત્વ તો અસ્તિત્વમાં છે, પણ શ્રદ્ધા દ્વારા એની સ્થાપના થાય કે હું આ હું છું, એવું શુદ્ધ દ્રવ હું છું એમ પોતાનું અસ્તિત્વ શ્રદ્ધાય, એને શુદ્ધ દ્રવ ઉપર દ્રષ્ટિ દીધી એમ કહેવામાં આવે છે. દ્રષ્ટિ એટલે આમ આંખની દ્રષ્ટિની અહીંયા વાત નથી, દ્રષ્ટિ એટલે અહીંયા શ્રદ્ધા, સમ્યક દ્રષ્ટિ એટલે સમ્યક શ્રદ્ધા, એ દ્રષ્ટિની વાત છે. કે શુદ્ધ દ્રવ ઉપર દ્રષ્ટિ દેતા સમ્યક દર્શન શુદ્ધ શ્રદ્ધાન પ્રગટ થાય, અને સાથે સાથે જ્ઞાન પણ આત્માને અભિમુખ થાય, જ્ઞાન પણ આત્માને સન્મુખ થાય, અથવા જ્ઞાન પર પદાર્થની સન્મુખ છે એ દિશા છોડીને અંતર્મુખ થાય એવું સમ્યક જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન નિર્મળ જ્ઞાન પ્રગટ થાય. પછી એને પર ઉપરનું અસ્તિત્વ છૂટવાનું કારણ બને કે આ હું કરું છું, અહીં પોતાને સ્થાપતો હતો પરદ્રવ્યમાં, હવે એ પ્રતિબંધનો છૂટ્યો તો એને પોતાના સ્વરૂપમાં શ્રદ્ધા થવાનો અવકાશ થાય. પણ જ્યાં સુધી મિથ્યા શ્રદ્ધા જડાયેલી છે પર પદાર્થની સાથે કાર્ય કરવામાં, ત્યાં સુધી કોઈ રીતે સ્વરૂપ શ્રદ્ધા થાય નહીં. એટલે તો એમ કે છે કે આત્માને ઓળખવા માટે આત્માનો નિર્ણય જ્યાં કરવો હશે ત્યાં પર પદાર્થમાંથી સુખનો નિર્ણય બદલવો પડશે. પર પદાર્થમાં સુખ બુદ્ધિ છે, અનુકૂળતામાં સુખની બુદ્ધિ છે, એ નિર્ણય બદલવો પડશે. એ નિર્ણય એમને એમ રાખે અને આત્મામાં સુખ છે અને શાંતિ છે એમ ભણતર ભણે એવા વિચાર કરે, પણ ઓલો નિર્ણય તો બદલાતો નથી. એટલે આ નિર્ણયમાં એને વિશ્વાસ હોતો નથી. એટલે ઉદય કાળે તો એમાંથી સુખનો વિશ્વાસ છે, એનો રસ પડી જાય છે એને, અને આ વિચાર કરે છે એમાં સુખનો રસ પડતો નથી, કેમ કે વિશ્વાસ નથી સાથે. એટલે પરિણામમાં જે કાર્યની સિદ્ધિ થવી જોઈએ એ બનતું નથી. અહીંયા તો એટલી વાત લેવી છે કે આ પ્રકારે શુદ્ધ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેતા પોતાના શુદ્ધ આત્મા ઉપર દ્રષ્ટિ દેતા એટલે શુદ્ધ આત્માને માનતા શ્રદ્ધતા પોતાના સ્વરૂપે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટે. મુમુક્ષુ જીવને અહીંયા એક વિવેક કરાવ્યો છે, વિવેકનો બોલ છે. મુમુક્ષુ જીવને એવું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી, અને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટે ત્યાર પછી સાધક જીવને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી દેવ શાસ્ત્ર ગુરુનો મહિમા, સ્વાધ્યાય આદિ સાધન એટલે એવી બાહ્ય પ્રવૃત્તિ હોય છે, આ સહેજે એને હોય છે. આ શું કરવા કહેવું પડે છે કે શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવાના હેતુથી દેવગુરુ શાસ્ત્ર અને સ્વાધ્યાય આદિ કોઈ પણ પ્રકારના શુભ પરિણામનો નિષેધ પણ આવે છે, અને એ જોરથી પણ નિષેધ આવે દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા માટે, તો પણ કોઈ અનુચિત રીતે એ વાતને સમજી લે છે ત્યારે તે જીવ શુભમાંથી પણ છૂટીને અશુભમાં ચાલ્યો જાય છે, અથવા કોઈ નિશ્ચયાભાસમાં સ્વચ્છંદને ગ્રહણ કરે છે તો એને બીજું પડખું પણ સમજાવે છે કે જો ભાઈ, જ્યાં સુધી દ્રષ્ટિ અને જ્ઞાન ન પ્રગટે આત્માના, ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિ, મહિમા એટલે ભક્તિ, બહુમાન, એના ભાવ, સ્વાધ્યાય આદિના પરિણામ એ વગેરે હોય છે, આવે છે, હોય છે, કરતા બુદ્ધિએ કરવાનો અહીંયા કહેતા નથી, હોય છે એમાં એવો ટોન છે, એવો ધ્વનિ છે કે એ હોય છે સહજપણે, એ કરતા બુદ્ધિએ કરવાનું અહીંયા કહેવામાં આવતું નથી. આટલી વાત બહુ એની અંદર સ્પષ્ટ છે, ભાષા જે છે એમાં આ વાત સ્પષ્ટ છે કે હોય, મુમુક્ષુને પણ હોય, જ્ઞાનીને પણ હોય. જ્ઞાની પણ દેવગુરુ શાસ્ત્રની પ્રવૃત્તિ કરતા જોવામાં આવે છે, સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરતા જોવામાં આવે છે, તો એને એ હોય છે અકર્તા ભાવે. તને પણ થાય તો તને કરતા ભાવે કરવા માટેની વાત નથી, નહીતર એમ લે છે કરતા થવામાં કેવી રીતે રહે કે હજી આપણને સમ્યક દર્શન તો પ્રગટ થયું નથી, માટે આપણે સ્વાધ્યાય અને દેવગુરુ શાસ્ત્રનું જે છે એ કર્યા કરવું, જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કર્યા કરવું. એ કરવું 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 એ વાત અહીંયા નથી, સહજ હોય છે. હવે સહજ હોય છે એમ કેમ છે? આ એક સવાલ છે કે જે પરિણામ અંદર આવ્યા નથી અને જે પરિણામ બહાર જાય છે, તો બહારમાં આત્મ સ્વરૂપનું લક્ષ્ય થાય એના નિમિત્તો કોણ છે? એટલો મુમુક્ષુ વિવેક કરે છે અને એટલો જ્ઞાની વિવેક કરે છે કે આ દેવ તત્વ છે કે જેણે આત્મ સ્વરૂપ જેવું અંદરમાં છે એવું જ પ્રગટ કર્યું છે. બરાબર. આ નિર્ગ્રંથ ગુરુ તત્વ છે કે જેમાં નિતરતી વિતરાગતા ના દર્શન થાય છે, એમની વિતરાગતા અછાની રહી શકે. આ શાસ્ત્ર છે કે જે નિત્ય બોધકપણે આત્મ સ્વરૂપનો જ બોધ આપે છે, એક જ બોધ આપે છે વિતરાગતાનો કે આત્મા કેમ વિતરાગ થાય. તો એ રીતે પરિણામ ત્યાં બહાર જાય છે એમાં પણ મુખ્ય આ વિષય રાખે છે, પણ છતાં બહાર પરિણામ જાય છે એ બહાર જાય છે, પણ બહાર જવામાં આટલો ફેરફાર થાય છે એટલે એમ કહે છે કે એને વિવેક થવામાં આ પ્રકારના પરિણામ હોય છે. હું એવા પરિણામ કરું એમ નથી, કરું તો મારા આત્મકાર્યને કરું, એ કરવા અર્થે આ પરિણામ જવાનો એને પ્રકાર ઉત્પન્ન થઈ જાય છે, એને હોય છે એમ કહેવામાં આવે છે. બહુ કુદરતી ભાષા એવી આવે છે.
તથા